શૈક્ષણિક કારકિર્દી. ધ્રાંગધ્રા પાછા આવ્યા પછી થોડા સમયમાં અચાનક શાકુબાની તબિયત બગડતા પૂજ્ય શ્રી નારાયણભાઈએ મેટ્રિકનું વર્ષ હોવા છતાં એડમિશન ન લીધું ને માતુશ્રીની સેવામાં લાગી ગયા. માતુશ્રીની સેવા ચાકરી કરે, પાસે બેસી ભગવાનની વાતો કરે, આ જોઈ માતુશ્રી પણ ધન્યતા અનુભવતા મુક્તરાજને પ્રાર્થના કરતા કહેતા, જે મારા પૂર્વના કોઈ બહુ મોટા પુણ્ય હશે જેથી તમારા જેવા મુક્તની હું માં થઈ. મને બાપાશ્રીના વચનો બરાબર યાદ છે, તમે મોટા મુક્ત છો અને મહારાજના સંકલ્પથી અહીં પધાર્યા છો. વટવાણમાં ભૂતોનો મોક્ષ કર્યો હતો તે પણ મને યાદ છે. હવે મારી એટલી જ પ્રાર્થના છે કે મને ઠેઠ મહારાજના સુખમાં મૂકી દેજો. મુક્તરાજ બોલ્યા, માં તમે તો મહારાજના અતિ કૃપાપાત્ર છો. આખી જિંદગી ભગવાનને સંભાળ્યા છે તો હવે ભગવાન કંઈ તમને મૂકી નહીં દે. તમે ભગવાનનું સ્મરણ કર્યા કરો અને મૂર્તિ ધારો. માતુશ્રીનો અંત સમય છે એમ જાણી પૂજ્ય શ્રી નારાયણભાઈએ માતુશ્રીને શ્રીજી મહારાજના અલૌકિક દિવ્ય સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરાવી તેમાં જોડી દીધા. શાકુબા પણ મુક્તરાજની પરભાવની વાણી સાંભળી અંતરમાં અદ્ભુત શાંતિનો અનુભવ કરતા સદાયને માટે શ્રીહરિજીના સ્વરૂપમાં લીન થયા. માતુશ્રીના દેહ વિલય બાદ પૂજ્ય શ્રી નારાયણભાઈએ અભ્યાસ પુનઃ શરૂ કર્યો. મેટ્રિક ધ્રાંગધ્રામાં જ કર્યું, તેમાં પણ પ્રથમ શ્રેણીમાં પાસ થયા. ત્યાર પછી ભાવનગરની શ્યામળદાસ કોલેજમાં એક વર્ષ રહી ઇન્ટર સાયન્સ પ્રથમ શ્રેણીથી પાસ કર્યું. ત્યાંથી બીએસસી પૂરું કરવા સુરત આવ્યા. વઢવાણના આચાર્ય શ્રી આનંદ પ્રસાદજી મહારાજ પૂજ્ય શ્રી નારાયણભાઈ વટવાણ રહેતા ત્યારથી તેમને મુક્ત પુરુષ તરીકે જાણતા. વળી પૂજ્ય શ્રી નારાયણભાઈ અભ્યાસમાં પણ તેજસ્વી હતા, તેથી આચાર્ય મહારાજશ્રીએ સુરત મંદિરના સ્વામી હરિજીવનદાસજી પર ભલામણ પત્ર લખી આપ્યો હતો. તે પત્ર લઈ મુક્તરાજ સુરત પધાર્યા. આ દરમિયાન મુક્તરાજ પૂજ્ય લીલાબેન સાથે ગૃહસ્થ જીવનમાં જોડાઈ ગયા હતા, જે વિશે આગળ વિગતે જોઈશું. સુરતની એમટીબી સાયન્સ કોલેજમાં પ્રવેશ મેળવ્યો અને ત્યાંની જ હોસ્ટેલમાં રહેવા લાગ્યા. હોસ્ટેલથી મંદિર લગભગ 4-5 કિલોમીટર દૂર થાય. મુક્તરાજ દરરોજ સાયકલ પર મંદિરે જમવા જતા. આર્થિક પરિસ્થિતિ સાવ દુર્બળ હોવાથી મુક્તરાજ હોસ્ટેલની રૂમમાં ફોતરાવાળી શીંગ રાખી મૂકતા. ફોતરાવાળી શીંગ જલ્દી બગડી ન જાય, તે ભરી રાખે ને ભૂખ લાગે ત્યારે એ શીંગ અને ગોળ નાસ્તામાં લેતા. કોલેજમાં અભ્યાસ કરતા હોવા છતાંય પોતે સંપૂર્ણ સાદાઈ રાખતા અને ખૂબ જ મર્યાદામાં રહેતા. બહેનોનો અજાણતાએ ક્યારેય સ્પર્શ ન થઈ જાય તેની ચીવટ રાખતા. સહજ અંતરવૃત્તિનું અંગ એટલે વર્ગમાંથી બહાર નીકળીને આડું અવળું જુએ નહીં, મહારાજમાં વૃત્તિ રાખી અર્ધ બિડેલી આંખો રાખીને જ ચાલતા. સુરતમાં એ વખતે મુક્તરાજે ન્યુમોનિયા તાવ ગ્રહણ કર્યો હતો. મંદવાડ વધતા હોસ્પિટલમાં લઈ જવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ, પરંતુ મુક્તરાજે હોસ્પિટલમાં જવાની અનિચ્છા દર્શાવી, કારણ કે ત્યાં સ્ત્રી નર્સ તેમને અડે તે તેઓને પસંદ ન હતું. આથી જ હોસ્ટેલમાં જ રહેતા, પરંતુ ત્યાં એકલા રહે અને કોઈ સેવા કરનાર ન હોવાથી એક સત્સંગી ભાઈ ઘનશ્યામભાઈએ તેમને પોતાને ઘેર લઈ જઈ મુક્તરાજની સેવા કરી. એ દરમિયાન પૂજ્ય લીલાબેન આવી મુક્તરાજને મુંબઈ સારવાર માટે લઈ ગયા. ત્યાં થોડા દિવસની સારવાર બાદ મુક્તરાજને પાટણ લઈ ગયા. ત્યારબાદ હેતવાળા હરિભક્તોની આજીજી ભરી પ્રાર્થનાથી મંદવાડને રજા આપી. આ મંદવાડની લીલા લાંબી ચાલતા બીએસસીના છેલ્લા વર્ષમાં એડમિશન ન મેળવી શક્યા. ખાલી સમયમાં મુક્તરાજે થોડો સમય નોકરી કરી લેવાનું વિચાર્યું. શિક્ષકની નોકરી મળતા મુક્તરાજ થોડા સમય માટે પાટણમાં જ રોકાયા. અહીંની ન્યૂ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી સ્વીકારી લાંબો મંદવાડ ગયો હોવાથી પૂજ્ય લીલાબેન મુક્તરાજ સાથે અહીં રહેવા આવ્યા હતા. સીમિત આવકમાંથી ઘર ચલાવવાનું હોવાથી મુક્તરાજે રુગનાથની પોળમાં ઓછા ભાડાવાળું એક મકાન ભાડે રાખ્યું. આ ઘરની બાજુના મકાનમાં ભૂત રહે. પોતાની જાણ કરવા એક વખત પૂજ્ય લીલાબેન સાંજે નિત્ય નિયમ કરતા હતા ત્યારે તેમને દોરડું માર્યું. દોરડું દેખાય પરંતુ ભૂત ન દેખાય. લીલાબેન ની ડર, આથી જરા પણ ગભરાય નહીં. મુક્તરાજે દયા આણી તે ભૂતનો મોક્ષ કર્યો. થોડા સમય બાદ તે ઘર બદલી ગીરધારીના પાડામાં માસિક 6 રૂપિયા ભાડેથી બીજું ઘર રાખી ત્યાં રહેવા આવ્યા. અહીં તો ઘરમાં જ જન થતા હતા. આજનો જાત જાતના અવાજો કરે, તાળા તૂટવાના અવાજો આવે, અભેરાઈ પર વાસણ ગોઠવ્યા હોય તે પાડી નાખે, આવી અનેક પ્રકારની ધમાલ કરે. મુક્તરાજના બેન માણેકબેનને તો એક વખત દેખાયું પણ હતું. મુક્તરાજ જેવા અનાદિમુક્ત દયા આણી જો આવા ઘરમાં રહેવા આવે તો જ ભૂતોનો મોક્ષ થાય ને. આ ઘરના ભૂતોનો પણ મુક્તરાજે મોક્ષ કર્યો અને ઘરને ભૂતોથી મુક્ત કરી તીર્થરૂપ બનાવ્યું. આ રીતે મલિન વાસનાવાળા જીવોનો પોતાના પ્રતાપે મોક્ષ કરતા તે અંગેનો દ્રાંગધ્રામાં બનેલ એક બીજો ઉલ્લેખનીય પ્રસંગ અત્રે અસ્થાને નહીં ગણાય. એક વખત મુક્તરાજ, પૂજ્ય દિવાળીબા તથા પૂજ્ય લીલાબેન એમ ત્રણેય જણા પૂજ્ય દિવાળીબાના સંબંધીને ઘરેથી નીકળી રાત્રે 12 વાગ્યા પછી પોતાને ઘેર આવતા હતા ત્યારે માર્ગમાં કાશી કૂવો આવે છે ત્યાં ઘણા ભૂતો હતા. ગામમાંથી કોઈ પણ રાત્રે ત્યાં જઈ શકતું નહીં. જેવા આ ત્રણેય મુક્તો નીકળ્યા કે દિવાળીબાએ કૂવા ઉપર અસંખ્ય ભૂતો જોયા. મુક્તરાજ તો મહારાજના સ્વરૂપમાં અંતરવૃત્તિએ યુક્ત ચાલતા હતા. દિવાળીબાએ નારાયણ ભાઈ આ જુઓ તો ખરા એમ બૂમ પાડી. તેથી મુક્તરાજ થોભી ગયા ને ભૂતો ઉપર કૃપા દ્રષ્ટિ કરી ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલી બધા ઉપર પાણી છાંટ્યું. તેથી બધા ભૂતોનો મોક્ષ થયો ને તે સ્થાનને નિર્ભય બનાવ્યું. આથી ગ્રામજનોને સાનંદાશ્ચર્ય થયું. એક વખત શાળામાં તેમનો વર્ગ હતો અને એ જ સમયે આચાર્યે કામ હોવાથી મુક્તરાજને પોતાના કાર્યાલયમાં બોલાવ્યા. તે દરમિયાન જ નિરીક્ષકો આવ્યા. શાળામાં બધે ફરતા મુક્તરાજના વર્ગમાં પણ ગયા. મુક્તરાજની શિક્ષણ પદ્ધતિથી પ્રભાવિત થઈ તેઓ આચાર્યની ઓફિસમાં આવ્યા. મુક્તરાજને ઓફિસમાં બેઠેલા જોઈ અચંબામાં પડી ગયા. અવાચક થઈ જોયા કરે, મોઢામાંથી શબ્દો નીકળે નહીં. આચાર્યએ મુક્તરાજની ઓળખાણ આપતા કહ્યું, આ અમારી શાળાના શ્રેષ્ઠ શિક્ષક છે અને ભગવાનના બહુ મોટા ભક્ત છે. નિરીક્ષકો ડઘાઈ ગયા હતા. કહેવા લાગ્યા, આમને હમણાં વર્ગમાં જોઈને જ આવ્યા અને અહીં પણ તેઓ કામ કરે છે. એક જ વ્યક્તિ એક સમયે 2 જગ્યાએ કઈ રીતે હોઈ શકે? આ અશક્ય છે. આવું સાંભળતા મુક્તરાજ બોલ્યા, તમે મને વર્ગમાં જોયો હશે તો એ શ્રીજી મહારાજે તમને એવું દેખાડ્યું હશે, કારણ કે હું તો ક્યારનો અહીં કામ કરું છું. નિરીક્ષક દંગ રહી ગયા. તેમને મુક્તરાજનો ઘણો મહિમા થયો. વાત સાંભળી આચાર્ય પણ મુક્તરાજને વંદન કરી રહ્યા. ભગવાનના જ સંકલ્પથી અહીં વિદ્યમાન થતા તેમના લાડીલા અનાદિ મુક્તોને ભગવાન સાથે સ્વામી સેવક ભાવે એટલી બધી એકતા હોય છે કે તેમના દ્વારે શ્રીજી મહારાજ પોતે કાર્ય કરે છે અને ઘણી વખત આવી રીતે તેમના જેવું રૂપ ધરી તેમની જગ્યાએ કાર્ય પણ કરે છે. પાટણમાં થોડા મહિના નોકરી કર્યા બાદ નવું વર્ષ શરૂ થતાં બીએસસીનું છેલ્લું વર્ષ બાકી હોવાથી ભાવનગરની કોલેજમાં પ્રવેશ મેળવ્યો. છેલ્લું વર્ષ હોવાથી ખૂબ જ ખંતથી અભ્યાસ કર્યો અને ઈસવીસન 1946માં પ્રથમ શ્રેણીમાં બીએસસી પાસ થયા અને ત્યારબાદ અમદાવાદ જઈ ડીટીસીનો ડિપ્લોમા ઇન ટેક્સટાઇલ કેમિસ્ટ્રીનો અભ્યાસ કર્યો. અવર ભાવની દ્રષ્ટિએ કહેવાતો અભ્યાસક્રમ મુક્તરાજે પૂર્ણ કર્યો.